वचनामृत सारंगपुरनु बीजू भगवान ने विषय हेत थवानो प्रकार। भगवान तथा भक्त ने परस्पर हेत थवानो उपाय। संवत 1877 ना श्रावणवदी छठने दिवस श्रीजी महाराज गाम श्री सारंगपुर मध्य जीवा खाचरना ओरडानी ओसरी उपर ढोलियो बिछाव्यो हतो। તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે माहो माई प्रश्न उत्तर करो। पछी स्वयं प्रकाशानंद स्वामी प्रश्न पूछो, जे भगवान ना भक्त ने भगवान नी मूर्ति मा अतिशय हेत किए प्रकारे थाय। पछी ते प्रश्न नो उत्तर मुनि ए माहो माही करवा मांड्यो, पण थयो नी। पछी श्रीजी महाराजे तेनो उत्तर करवा मांड्यो, जे स्नेह तो रूपे करीने पण थाय छे તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે। તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોડ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે, તેમજ લોભ કામ ને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે, અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે। ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલો ખાચર બોલ્યા, જે એ તે ગુણ ક્યા, ઉપરલા કે માઇલા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉપરલે ગુણે શું થાય, એ તો વચને કરીને દેહે કરીને ને મને કરીને જે ગુણ હોય ને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું। અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે એ બેયને પૂછીએ છીએ। પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી, જે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તર કરીને પૂંઠા પડે એમ કરવું નહીં। મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાઓ, અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું। તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં, એ તો હા જ પાડવી અને એમ કહેવું જોઈએ, હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ, અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું છે, હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મુને તેમાં આશંકા થાય છે, એ પ્રકારનું દિન થઈને વચન કહેવું, અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગે કહેવું, જે આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માનવામાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગે કહીને એ વચનનું સમાધાન કરાવે. પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહીં. એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું? તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું યત્ન કરવું નહીં તથા દેહે કરીને ભગવાનની ને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તે ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિશે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા. અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય, પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તે કેવા કરે છે? તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલકોડી બોલે છે તે ભેળે પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો. સા સારું જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય. તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય અને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જાઉં ને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય ને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા, પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનના નવીન રહે છે. અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ એને નવીનના નવીન રહે છે. અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂના થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયા હોય તેવાને તેવા રહે છે. તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં, બહુ ધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફૂરે છે। તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા ને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે, પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે। અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું, અને જેના દ્રષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે આ તો લૌકિક દર્શન કરે છે। પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે, અને જેમ કોઈ કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પરોવાણી હોય તે સમયે વચમાં કોઈ પશુ પક્ષી આવે જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહીં, એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા। ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, અમારે તો દેશ દેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ આઈ મૂર્તિના દર્શન મેળીને બીજા દર્શન કરવા એવી કે દિવસે અમે આજ્ઞા આપી છે? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે। પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ એક પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે, ને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે। અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવા, સા સારું જે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે। અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે છે। તે સારું એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા, અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો છે, હે મૂર્ખ, તું ભગવાન વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે? તેમાં તુને શું પ્રાપ્ત થશે? અને હજી તુને સિદ્ધ દશા તો આવી નથી જે જેવું તું ચિંતવ્ય તેવું તુને તત્કાળ મળે, સાસારું જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં, અને ઠાલા વલખા કરીને પરમેશ્વરને સાવાસ્તે મેલી દે છે। અને કાંઈક જો તુને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેવો। અને વળી એમ કહેવું છે, જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ, પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ, અને બ્રહ્મા વિષ્ણુ ને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ, અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ, અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધ દશાને દેહ છતે નહીં પામ્યા તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે, પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહીં, અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કંઈ પ્રાપ્તિ નહીં થાય, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે ને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. ઇતિ વચનામૃત સારંગપુરનું બીજું.
સારંગપુરના બીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે, જેમાં પહેલી બાબતમાં રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને અમારે વિશે હેત કરે તે અંતે નાશ પામે છે. બીજી બાબતમાં વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને અમારે વિશે હેત થયું હોય તે નાશ નથી પામતું. ત્રીજી બાબતમાં તે ગુણે કરીને અમારે ને ભક્તને પરસ્પર હેત થાય છે અને તે પ્રમાણે વર્તવાની વિક્તિ કહી છે. ચોથી બાબતમાં મનુષ્ય આગળ વાત કરવી પણ અમારા દર્શન કરતી વખતે બીજા દર્શન કરવા નહીં અને નેત્રને ને શ્રોત્રને વિશેષે નિયમમાં રાખવા એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. આમાં પહેલા પ્રશ્નમાં ગુણે કરીને હેત થાય તે અંતે રહે છે એમ કહ્યું છે અને પ્રથમના 7મા વચનામૃતમાં ગુણ વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં એમ કહ્યું છે, તે કેમ સમજવું? ઉત્તર 1. આમાં શ્રીજી મહારાજનો દિવ્ય ભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે હેત શ્રીજી મહારાજના મનુષ્ય ચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે અને પ્રથમના 57મા વચનામૃતમાં તો દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું હોય તે જ્યારે શ્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રને દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય એમ કહ્યું છે. પ્રશ્ન 2. ત્રીજા પ્રશ્નમાં સિદ્ધ દશા પામ્યા પછી જે જે જોવાને ઈચ્છીશ અને જેવો થવાને ઈચ્છીશ તેવો થઈશ એમ કહ્યું અને પ્રથમના 43મા વચનામૃતમાં ભગવાનના ભક્ત 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. આમાં માયામાં પ્રીતિવાળા સકામ ભક્તને લોભ બતાવીને પગથિયે ચડાવવા કહ્યું છે. ઇતિ સારંગપુરના બીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.